તારીખ 19/12/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 706 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 337 મૂળ કેસેટમાં એ સાઈડમાં શરૂઆતમાં અવાજ ખરાબ છે
વળવાથી લખેલો છે
નામો થાય છે તે મારા માટે સારું નથી એમ જાણીને માર્ગદર્શન માંગે છે ને કૃપાળુદેવને માર્ગદર્શન આપે છે. આમ નિર્લોપતા માટે એમનો એક દ્રષ્ટાંત એવો મળે છે, છતાં એ પોતાને લોભી માને છે, તૃષ્ણામાન માને છે અને માર્ગદર્શન આપે છે. બહુ સારો દ્રષ્ટાંત એ હતો કે વેપારમાં નુકસાન થયા પછી એ ભાવનગરની અંદર નોકરી રહેલા ભાવનગરના કુંવરજીભાઈ કૃપાળુદેવના પરિચયમાં હતા, એટલે આમને પણ કંઈક પરિચય થયો હશે, એટલે કીધું તમે આવી જાઓ, હું તમને ત્યાં નોકરી રખાવી દઈશ. એટલે ધાર્મિક સંસ્થાની અંદર એમને પ્રતાંબરની ધાર્મિક સંસ્થામાં નોકરી અપાવી દીધી. એ જમાનામાં પગાર બહુ ઓછો હોય, 12 મહિનાનો પગાર નક્કી થાય, મહિના મહિનાનો નહીં. હા, 12 મહિને 150 રૂપિયા, કેટલા 1 વર્ષના 150 રૂપિયા પગાર. તો મહિને 12.5 રૂપિયા થયા. હવે એમનું રોજનું ભોજનશાળામાં જમવાનું ખર્ચ સવાર સાંજનો થઈને 15 રૂપિયા, એટલે 8 આના રોજના, 1 ટંકના 4 આનામાં જમાડે ભોજનશાળામાં. તો એમને મહિને 2.5 રૂપિયા પાછા મેળવવા માટે કાંઈક પ્રવૃત્તિ કરવી પડે. એવી પરિસ્થિતિમાં તે એ જે પરિણામ એમના ચાલતા એને પોતે તૃષ્ણા ગણતા, અને એ તૃષ્ણા કેમ મટે એનો ઉપાય એનો માટે માર્ગદર્શન માંગતા હતા. એવી સ્થિતિમાં એકવાર કૃપાળુદેવ નડિયાદ પધાર્યા, ને એમને દર્શન કરવા જવાની ઈચ્છા છે. ખીચામાં પૈસા નહોતા, એ સત્યાથી હોય આટલા ટૂંકા પગારમાં પૈસા હોય ને. એટલે કુંવરજીભાઈ કીધું તારે દર્શન કરવા જવું હોય તો જઈ આવો, હું તને 5 રૂપિયા આપું છું. તો જે 5 રૂપિયામાં જવા આવવાનું પતી જતું હશે રેલવેમાં. હા, જઈ આવો, હું તને 5 રૂપિયા આપું, દર્શન કરીને જોઈ આવતો તારે. તો કે મારે એવી રીતે 5 રૂપિયાનું કરજ કરીને દર્શન કરવા નથી જવું. એવો પાછા નિર્લોભ વૃત્તિવાળા માણસ, છતાં એમ કે છે કે મને તૃષ્ણના પરિણામ મારે કેવી રીતે ટાળવા, એવો આ એક પત્ર છે. વાત એટલા માટે આપણે કરી કે આવા પણ મુમુક્ષુ હોય છે, એની સામે આપણા પરિણામોને આપણે તુલના કરીએ તો ખ્યાલ આવે કે આપણા પૈસા માટેના કેવા પરિણામો રહીએ છે. શુભેચ્છા સંપન્ન આર્ય કેશવલાલ પ્રત્યે લીંબડી. શુભેચ્છા સંપન્ન એટલે આત્મકલ્યાણની શુભ ઈચ્છા જેને છે એવા કેશવલાલભાઈ પ્રત્યે પત્ર લખ્યો છે. સહજાત્મ સ્વરૂપે યથા યોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય. 3 પત્રો પ્રાપ્ત થયા છે કેશવલાલભાઈના, 3 પત્રો મળ્યા છે, પછી એનો જવાબ આપે છે. કાંઈ પણ વૃત્તિ રોકતા તે કરતા વિશેષ અભિમાન વર્તે છે. એક તો એ પત્રની અંદર પોતે પોતાના કેવા કેવા દોષ થાય છે એ જણાવતા હતા. આ એક એમને પોતાને દોષમાંથી મુક્ત થવાની ભાવનાને કારણે પોતાને દોષ કેવા થતા હતા એ લખતા હતા. એમાં એક દોષ એમણે લખ્યો છે કે કાંઈ પણ વૃત્તિ રોકતા, વૃત્તિ રોકીએ તેના કરતા તો વિશેષ અભિમાન વર્તે છે મને. જેમ વિચાર કર્યો હોય કે ભાઈ આપણે આ વસ્તુ છોડી દેવી, આ ન ખાવું. બીજું તો કઈ વિશેષ પૈસા નહોતા એટલે બીજું તો કઈ પદાર્થો મેળવવાનો સવાલ નહોતો રહેતો, પણ ખાવા પીવામાં કઈ ત્યાગ કરતા હશે. એટલે વૃત્તિ રોકે, ત્યાગ કરવામાં ગ્રહણ કરવાની વૃત્તિ રોકે. તો કે એ કરતા વૃત્તિ રોકું તો વૃત્તિ તો રોકી શકું છું, પણ મેં વૃત્તિ રોકી આવી એવો મને અહંભાવ થઈ જાય છે, એનું શું કરવું? આ પોતાનું અવલોકન છે. હા, ત્યારે તો પોતાના પરિણામ કહી શકે છે, અને એ પરિણામની અંદર પણ પોતે વૃત્તિને રોકી શકે છે, વૃત્તિનું દમન કરે છે, પણ પાછો એનો અહંભાવ પણ થાય છે, એ પણ એને ખ્યાલમાં છે. એ મટાડવા શું કરવું એનું માર્ગદર્શનમાં આવ્યું છે. એક તેમજ બીજી તૃષ્ણાના પ્રવાહમાં ચાલતા ત્રણેય જવાય છે, અને તેની ગતિ રોકવાનું સામર્થ્ય રહેતો નથી. એટલે પરિણામની અંદર પૈસા મેળવવાનો ભાવ તીવ્ર થઈ જાય છે, અને હું રોકી નથી શકતો, ત્રણેય જાઉં છું તો પ્રવાહમાં, એનું શું કરવું? મારે આર્થિક સ્થિતિ નબળી છે તો પણ એ કહે છે કે તૃષ્ણાના પરિણામ મને સારા નથી, અને એ પરિણામ મને માથે હું કેવી રીતે મુક્ત થાવ, એનું માર્ગદર્શનમાં આવ્યું છે. ઇત્યાદિ વિગત એમના તમારા પત્રમાં આ બે વિગત તથા સમાપના લખી છે, ભાદરવો મહિનો ચાલે છે એટલે શ્રાવણ મહિનામાં જે પર્યુષણ પૂરા થયા એમના ભાઈ તથાના સુધારા વસી હોય છે લગભગ, એ પણ તમારા પત્રના તથા યોગ વાશિષ્ઠમાં કર્કટી રાક્ષસીના સંબંધની પ્રસંગની અને જગતભ્રમ ટળવા માટેની વિશેષતા યોગ વાશિષ્ઠમાં એક પ્રકરણ ચાલ્યું છે, લાંબી વાત છે પણ આપણે કામની નથી, તે બધી વિગતો લખેલી વાંચી છે. એટલે તમારા ત્રણ પત્રોમાં આ બધી વિગતો મેં વાંચી. હાલ લખવામાં ઉપયોગ વિશેષ રહી શકતો નથી, તમને જવાબ દેવામાં મારો ઉપયોગ બહુ ચાલતો નથી, જેથી પત્રની પહોંચ પણ લખતા રહી જાય છે. સંક્ષેપમાં તે પત્રોના ઉત્તર નીચે લખ્યા ઉપરથી વિચારવા યોગ્ય છે, એમ કરીને પાંચેક મુદ્દા ઉપર એમણે 1, 2, 3, 4, 5 8 લખી અને આખો પત્ર એક પેજ ઉપરાંત વધારે લખ્યો છે. નંબર 1, વૃત્તિયાદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તો પણ કરવો ઘટે. શું કહે છે? વૃત્તિ આદિ સંક્ષેપ, વૃત્તિ તમે રોકતા હોય તો કરવો, ભલે એકવાર અભિમાન થાય તો એનો રસ્તો કાઢશું આપણે, પણ વૃત્તિનો ઘોડો છૂટો ન મૂકવો એમ કહે છે. આમાં શું છે? કા વૃત્તિનું તમે દમન કરો અને ઓછી કરી નાખો વૃત્તિને, કા તમે યથાર્થ પ્રકારે મોહ મંદ કરીને વૃત્તિનું ઉપશમન કરો એટલે એનો રસ ઘટાડો, અને કા વૃત્તિને તમે છૂટો મૂકી દો, છૂટી મૂકી દો, જેમ તારે કરવું એમ કર, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. હવે મુમુક્ષુની ભૂમિકામાં વૃત્તિનું દમન કરે તો અહંભાવ થયા વગર રહે નહીં, ત્યાગ કરે કોઈ પણ ચીજનો એટલે અહંકાર ઉત્પન્ન થાય, મેં આ છોડ્યું, મેં આ છોડ્યું, મેં આ છોડ્યું, મેં આ છોડ્યું, એવો પ્રકાર ઉત્પન્ન થઈ જાય. તો કે ભલે એનો રસ્તો આપણે બીજી રીતે વિચારશું, પણ એને વૃત્તિને છૂટી તો નહીં જ મૂકતા એમ કે છે. જો મોહના પરિણામ વૃત્તિ છે, મોહ સહિત થાય છે, મોહના પરિણામ પકડાય કે આમાં મને સુખ બુદ્ધિ શું થઈ, તો મોહ પાતળો પડે, અને મોહ પાતળો પડે તો રસમંદતા આવે, એને ઉપશમ કહે છે. એટલે કાં દમન થાય, કાં ઉપશમન થાય, અને કાં સ્વચ્છંદ થાય, ત્રણમાંથી એક થાય. તો સ્વચ્છંદ તો કરવા યોગ્ય નથી. ઉપશમન ન કરી શકે તો ભલે દમન કરો તો પણ વાંધો નહીં. પછી દમન કરતાં જે નુકસાન થશે એનો રસ્તો આપણે આગળ ઉપર વિચારી લઈશું કે કયા પ્રકારે તમને નુકસાન થયું. શું એમ ગણીને એમ કંઈ લખ્યું છે કે વૃત્તિ આદિનો સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તો પણ કરવો ઘટે, ભલે અભિમાન અહંકાર આવે કે મેં આ છોડ્યું, એને આપણે વિચારશું. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખવો, એનો રસ્તો એ કે એનો ખેદ થવો જોઈએ કે મને અહંકાર કેમ થયો, આમાં કઈ મોટું મેં મોટો ત્યાગ કરી નાખ્યો છે કે મને અહંકાર થાય છે, મારે દોષ ટાળવો છે. પણ એવી રીતે દોષ નથી ટાળવો કે બીજો બીજા દોષને હું જન્મ આપી દઉં, છતાંય બીજો દોષ જન્મતો હોય તો એનો ખેદ થવો ઘટે, સારી રીતે ખેદ થવો જોઈએ. અને એ ખેદ રાખો તેમ બને તો, એટલે ખેદ થાય તો ક્રમે કરીને વૃત્તિ આદિનો સંક્ષેપ થાય છે, તો વૃત્તિ મોડી પડે છે, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય છે, કેમ કે અભિમાનનો ખેદ થયો એટલા માટે. એટલે એ રસ્તો બતાવ્યો કે અભિમાન થાય તો એનો ખેદ કરવો, વૃત્તિ સંક્ષેપ તો કરવો કરવો ને કરવો. આ એક માર્ગદર્શન અહીંથી બહુ સરસ આપ્યું છે. આપણે હમણાં ત્યાં ભાવનગરમાં બધા મુમુક્ષો પ્રયોગ કરે છે ને, ખાવામાં પીવામાં પહેરવામાં ઓઢવામાં, નાવામાં. અત્યારે શિયાળામાં ઠંડા પાણીએ નાય છે મોટા ભાગે. તો એ વખતે ગરમ પાણીની વૃત્તિ રોકો, અને અંદરમાં એમ થાય કે આપણે આટલું તો કર્યું ને, આટલું તો કર્યું ને, આટલું તો કર્યું, એનો ખેદ થયો કે ન થયો, એનો ખેદ થવો જોઈએ, તો એ મળો પડે. બીજો એ પણ પ્રકાર છે એની અંદર કે આપણું ધ્યેય તો પૂર્ણ શુદ્ધ થવાનું છે. મુનિ દીક્ષામાં તો સર્વસંગ પરિત્યાગ છે, અને કેવળ જ્ઞાનીને તો આહાર પણ હોતો નથી. એ ધ્યેય આપણું છે, એમાં થોડોક આપણે અત્યારે મુમુક્ષુની ભૂમિકામાં છોડ્યું તો કઈ મોટી વાત, અભિમાન કરવા જેવી કઈ મોટી વાત હતી. એટલે ઉપરના મહાન ગુરુ અને પરમ ગુરુ ના ત્યાગ ને જોવે તો પોતાનો ત્યાગ સાવ અલ્પ લાગે, અને અલ્પ લાગે તો એ સંબંધીનો અભિમાન ન થાય, અહંકાર ન થાય. એ પણ અહંકાર મટવાનો સુગમ ઉપાય છે. એક વાત તો એ વૃત્તિ સંક્ષેપમાં અભિમાનની ઉત્પત્તિ થાય છે એનો માર્ગદર્શન આપ્યું છે. બીજું, ઘણા સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ, અથવા સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થઈ, કામ ક્રોધ તૃષ્ણા આદિ ભાવ નિર્મૂળ થાય, તે સત્ય છે. તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળા ન પડે કે ઓછા ન થાય. હવે શું છે, ઘણા એમ કહે છે કે ભાઈ જ્ઞાનીને આમ ન થાય, જ્ઞાનીને આમ ન થાય, જ્ઞાની, પણ અમે તો હજી કાંઈ જ્ઞાની છીએ નહીં. અમને તો હજી કઈ જ્ઞાન થયું નથી એટલે અમને તો થાય જ ને. એવી રીતે ઉલટો અભિપ્રાય કેળવી લે છે. હવે જ્ઞાનીનું સ્વરૂપ ઉલટો અભિપ્રાય કેળવવા માટે નથી કે જ્ઞાનીનું સ્વરૂપ જાણીને પરમાર્થ એમ કાઢવો જોઈએ કે જો મારે જ્ઞાની થવું હોય તો મારે એને પેલા મોળા તો પાડવા જોઈએ ને. એ મોળા પાડવાને બદલે એમ લે મને તો હજી કઈ જ્ઞાન થયું નથી, હું કઈ થોડો હજી જ્ઞાની થઈ ગયો છું, મને તો આવું હોય જ ને, મને તો ક્રોધ આવે જ ને, મને તો લોભ થાય જ ને, મને તો ફલાણું થાય જ ને, મને તો અહંકાર થાય જ ને, મને તો આમ થાય જ ને. તો એમાંથી એને જ્ઞાનીની વાત સાંભળીને વિપર્યાસ વિપરીતતા ઉત્પન્ન કરી. જો એક જ જગ્યાએથી બે વાત નીકળે છે કે નહીં. તો પણ તે વચનોનો એવો પરમાર્થ નથી, એમાંથી એવો પરમાર્થ નો કદાચ એવો નથી કે જ્ઞાન પ્રથમ થયા તે મોળા ન પડે ને ઓછા ન થાય. પરમાર્થ તો એ છે કે જ્ઞાન થયા પહેલા મુમુક્ષુની દમસામાં મોળા પડે ને ઓછા થાય, અને મોળા પાડવા જોઈએ ને ઓછા કરવા જોઈએ, તો જ્ઞાન દશા પ્રગટ થવાનો અવસર આવશે. નહીતર તો એ અવસર જ નહીં આવે, જ્ઞાન દશા પ્રગટવાનો અવસર જ નહીં આવે, નહીતર એમ થશે. મૂળ સહિત છે તો જ્ઞાને કરીને થાય, મૂળ માંથી ક્ષય કરવા તો જ્ઞાન થી થાય, કેમ કે પ્રકૃતિનો દુશ્મન જ્ઞાન જ છે. પ્રકૃતિનો દુશ્મન કોણ છે? જ્ઞાન છે. ગમે એવી પ્રકૃતિ હોય તોડી નાખે જ્ઞાન, એવું જ્ઞાનમાં સામર્થ છે, એટલે એનો ક્ષય કરી નાખે ગમે તેવી પ્રકૃતિ. હા, જોરદાર ગમે એવી. હા હા, એટલે માનો કે કોઈને તીવ્ર માનની પ્રકૃતિ હોય, કોઈને તીવ્ર લોભની પ્રકૃતિ હોય, કોઈને તીવ્ર ક્રોધની પ્રકૃતિ હોય, શું ગમે તેવી હોય, જ્ઞાન થાય તો એને તોડી નાખે, છેદી નાખે, એનો ક્ષય કરી શકે છે જ્ઞાન. મૂળ સહિત છે તો જ્ઞાને કરીને થાય, પણ કષાયાદીનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન ન થાય. એટલે જ્ઞાન નથી થયું એટલે એ મટે નહીં એમ નહીં, એને મોળા પાડો ઓછા કરો, એ તો તમારે કરવું જ પડે, તો જ જ્ઞાન દશા ઉત્પન્ન થાય. એ પહેલાં કોઈને જ્ઞાન દશા સીધી ઉત્પન્ન થઈ જાય એમને એમ, એવું તો કોઈ દિવસ બનવાનું નથી એમ કેવું છે. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. જ્ઞાન થવામાં આત્મકલ્યાણ કરવાનો વિચાર મુખ્ય સાધન છે. મારે આત્મકલ્યાણ કરવું જ છે એવો જે વિચાર એ મુખ્ય સાધન છે. આત્મકલ્યાણનો વિચાર ન હોય એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય, કેમ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ તે આત્મકલ્યાણ છે. તો કોઈ પણ કાર્ય કરવા પહેલાનો વિચાર થાય છે કે નથી થતો? તો આત્મજ્ઞાન પ્રાપ્ત થવા માટે તેનો વિચાર હોવો જરૂરી છે, અને તે વિચારને વૈરાગ્ય તથા ઉપશમ બે મુખ્ય આધાર છે. વૈરાગ્ય એટલે શું? કે ભોગ ઉપભોગ પ્રત્યે અનાસક્તિના પરિણામ, નિરસ્તાના પરિણામ, ઉદાસીનતાના પરિણામ, એને કહે છે વૈરાગ્ય. અને ઉપશમ એટલે કશાય રસ મંદ થવો. અને કશાયનું ઘણું જ મંદપણું અને છતાં જેટલો કાંઈ થાય થાય તેના પ્રત્યે ખેદ થવો કે હજી મને કેમ આ પરિણામ થાય છે, હજી મને આ પરિણામ કેમ થાય છે, એનો ખેદ થવો, એ આત્મકલ્યાણના વિચારના બે સપોર્ટર છે. આત્મકલ્યાણ જેને કરવું હોય એને આ બે ટેકેદાર જોઈશે. એકલો વિચાર કામ નહીં આવે. તો બધા ધર્મના ક્ષેત્રમાં જાય છે, બધા કહે છે કે અમારે આત્મકલ્યાણ કરવું છે, અમે તો આત્મકલ્યાણ કરવા માટે આવીએ છીએ. કોઈ બીજા હેતુથી જતા હોય નહીં, આપણે ચર્ચા નથી કરવી, પણ આ તો આત્મકલ્યાણ માટે જતા હોય એની વાત છે. તો કે એમ નહીં, વૈરાગ ઉપશમ જોઈએ, તમારા વિભાવ રસ મોળા પડવા જોઈએ, એ ઉપશમ છે. અને જે કાંઈ પ્રાપ્ત સંયોગો હોય એમાં તમારી ઉદાસીનતા હોવી જોઈએ, નિરસતા હોવી, એ પણ એટલી જરૂરી છે. એના મુખ્ય આધાર છે આ વિચારના, એમ જાણી તેનો નિરંતર લક્ષ્ય રાખી તેવી પરિણતિ કરવી ઘટે, એનો હંમેશા લક્ષ્યમાં એ વાત રહેવી જોઈએ વૈરાગ્ય ઉપશમની. અને એ સહજ થઈ જાય એવી દશા થવી એને પરિણતિ કહે છે. એ તો સહેજે થઈ જવું જોઈએ, વૈરાગ ઉપશમ તો સહેજે હોવા જોઈએ, પરાણે કરવા પડે નહીં. પરિણતિ એટલે સહજ થવું, એનું નામ પરિણતિ. પરિણતિ હંમેશા તે પ્રકારના રસે કરીને ઉત્પન્ન થાય છે. પરિણતિનો વિજ્ઞાન જ એવું છે, તમે જેનો તીવ્ર રસ કરો એની પરિણતિ થઈ જાય. તીવ્ર લોભના પરિણામે તો લોભની પરિણતિ થઈ જાય, તીવ્ર ક્રોધના પરિણામે તો ક્રોધની પરિણતિ થઈ જાય, પરિણતિ થઈ જાય. કેમ કે રસ ઘણો પડતો હોય તો એની દશા અંદરમાં ચાલુ થઈ જાય. પરિણતિને ઘણા નથી સમજતા, પણ એના બીજા એક બે દાખલા લઈએ કે આપણે માણસ છીએ અને એની આપણી પરિણતિ થઈ ગઈ છે. આપણે આત્મા છીએ એની પરિણતિ નથી થઈ, છે આત્મા છું વિચારવું પડે છે અને તો અનુભવ નથી થતો. હું જ્ઞાન સ્વરૂપે આત્મા છું એવો વિચાર કરવા છતાં પરિણતિ નથી થઈ, અનુભવ નથી થતો. પણ માણસ છું એનો વિચાર નથી કરવો પડતો, પરિણતિ ચાલે છે. કેમ કે જે પર્યાય પ્રાપ્ત થયો તેનો રસ ઘણો લઈ લીધો, પછી માણસમાં જે જે આત્મા પુરુષ પર્યાય છે એને એની પરિણતિ છે હું પુરુષ છું, જે આત્મા સ્ત્રી પર્યાય છે એને એની પરિણતિ છે કે હું સ્ત્રી છું. વિકલ્પ નથી કરવો પડતો, હા એ રસ લીધો છે, એ ભાવમાં એટલો રસ લીધો છે કે સહજ ભાવ થઈ જાય એને પરિણતિ કહે છે. એમ અહીંયા કહે છે કે વૈરાગ ઉપશમની તો પરિણતિ થઈ જવી જોઈએ તમારે, જો આત્મકલ્યાણ કરવું હોય તો વૈરાગ ઉપશમની તો પરિણતિ થઈ જવી જોઈએ. તો આત્મકલ્યાણનો વિચાર અને એનું કાર્ય સુગમતાથી થાય. હવે એ આત્મકલ્યાણનો જે વિચાર છે એ સંબંધે થોડી વિશેષ વાત કરે છે કે સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉત્પન્ન થતો નથી, અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામેથી થાય છે. હવે શું વાત લીધી છે એમણે કે આત્મકલ્યાણનો વિચાર સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વગર ઉત્પન્ન થતો નથી. સત્પુરુષના સત્સમાગમમાં આવે અને એમાંથી એમના વચનોનું યથાર્થ ગ્રહણ થાય, એટલે જે કહેવા માગે છે એ રીતે ગ્રહણ થાય, તો આત્મકલ્યાણનો વિચાર ઉદ્ભવ થાય કે વાત તો મારા હિતની કરે છે. વાત કોની ચાલે છે? કે પોતાના આત્મહિતની ચાલે છે, કે બીજાને માટે તો કોઈ વાત છે નહીં, કે કોઈના માટે તમારે આમ કરવું, નાના માટે તમારે આમ કરવું, એવી કઈ વાત નથી. તમારા પોતાનું આત્મકલ્યાણ થાય એ વિષય મુખ્યપણે સત્સંગમાં ચાલે, અને એ વિષય ચાલે ત્યારે એનું બરાબર ગ્રહણ કરવામાં આવે તો આત્મકલ્યાણનો વિચાર બળવાનપણે થાય. બળવાનપણે આત્મકલ્યાણનો વિચાર થાય કે આ આત્મકલ્યાણ કરી લેવા જેવું છે, જો નહીં કરું તો. કારણ કે એમાં એ બધી વાત આવે છે કે આ કાગડા કૂતરાના ગંધાતા ભવોમાં જવું પડશે, એમાં રોકી નહીં શકાય, એ પરિસ્થિતિને નિવારી નહીં શકાય. પહેલા તો એ છે કે કોઈ મૃત્યુ ઈચ્છતું જ નથી, જે તે સંયોગોમાંથી એને છૂટા પડવું જ નથી, ઘર કુટુંબ અરે ગામે મૂકવું નથી, મુંબઈ મૂકવું ગમે કોઈને, એમાં અહીંયા ફાવી ગયું હોય ને તો બીજા પર આમ ન ફાવે. વાલકેશ્વર વાળાને ભાઈખલા ન ગમે કઈ, એટલે જ્યાં જેને પર્યાય બુદ્ધિ એવી ચીજ છે કે જ્યાં રહ્યો ત્યાંથી નીકળવું ગમે નહીં. હવે પરિસ્થિતિ એવી છે કે કાયમ કોઈ એક જગ્યાએ રહી શકે ગમે એવી ઈચ્છા હોય તો પણ અશક્ય અને અસંભવિત છે. જેમ અહીંથી જવું આયુષ પૂરું કરીને એ અનિવાર્ય છે, એમ મનુષ્ય ગતિમાં જે કાંઈ કર્મ બાંધ્યા છે સંસાર નિભાવવા માટે, એમાં દુર્ગતિમાં જવું પણ અનિવાર્ય છે. આ પરિસ્થિતિ અનિવાર્ય છે, અને એ જ્યારે પોતાને ખ્યાલ આવે છે કે આ તો મને બચાવવા માટે વાત કરે છે, દુઃખથી છોડાવવા માટે મને વાત કરે છે, મને સુખી થવાની વાત છે, ત્યારે એ સુખી થવું આત્મકલ્યાણ, એ આત્માને સુખી કરવાની વાત છે. આત્મકલ્યાણ એટલે આત્માને સુખી કરવો, એ વાત છે. તો મારા સુખની વાત છે, એથી મારે મારું સુખ પ્રાપ્ત કરવા માટે બરાબર પ્રયાસ કરવો જોઈએ, એવો વિચાર બંધાય છે. એ પણ સત્પુરુષના વચનના ગ્રહણ વિના, એ વચનને ગ્રહણ કરે ત્યારે જ, સાંભળે એટલે નહીં, ગ્રહણ કરે ત્યારે. સાંભળવામાં તો શું છે કે પુણ્ય યોગ હોય એટલે સાંભળવાનો પ્રસંગ બને છે, એ પણ પ્રારબ્ધનો ઉદય છે. શું? અને સાંભળવા બેસે એટલે કાનને કઈ ઢાંકણા છે નહીં, આંખને તો ઢાંકણું છે કે ભાઈ આ વખતે મેં મટકું માર્યું એટલે મને ખબર ન રહી, મેં કઈ જોયું નહોતું, એવું કાનમાં તો શ્રવણ થયા જ કરે છે. શ્રવણ થવું એક વાત છે, ગ્રહણ થવું બીજી વાત છે. ગ્રહણ કરવું એટલે અંગીકાર કરવો. શું કરવું? અંગીકાર કરવો, સત્પુરુષના વચનનો યથાર્થપણે અંગીકાર કરે તો એ આત્મકલ્યાણનો વિચાર ઉત્પન્ન થયો છે એમ કહેવાય, નહીતર એવો વિચાર ઉત્પન્ન થતો નથી. જો ગ્રહણ ન કરે તો એ વિચાર ઉત્પન્ન થતો નથી. તો એ કેમ થાય છે? કેમ સાંભળ્યા છતાં નથી ઉત્પન્ન થતો? કોઈ સંસારની જવાબદારીઓ ખરી કે નહીં એ કયો? ચાલો, અમારે બાળકો નાના છે તો એની ભવિષ્યની જવાબ, ત્યાંથી બધી ફરજ, કુટુંબ ફરજ અને જવાબદારીઓ, એની મુખ્યતામાં જીવ આત્મકલ્યાણ કરવું છે એ વિચારમાં પણ આવી શકતો નથી. અનુકૂળતાઓ બની રહે અને પ્રતિકૂળતાઓ ન આવે એની વ્યવસ્થા રાખવી, એની ચિંતા. પણ એ ટૂંકી દ્રષ્ટિવાળાનું કારણ આ વિચારધારા બહુ લાંબી દ્રષ્ટિવાળાની છે. લાંબી દ્રષ્ટિ એટલે શું? આપણે જે વિચારીએ છીએ આપણા આયુષ પર્યંત,
કે આપણા દીકરા દીકરી એક પેઢી બે પેઢી સુધીનું વિચારીએ,
50 વર્ષનું વિચારીએ છીએ. એ વ્યવસ્થા માટે આપણે આખી જિંદગી ખર્ચી નાખીએ છીએ. પણ પછી આપણા આત્માનું શું, એનો વિચાર આપણે કરતા નથી. એ ટૂંકી દ્રષ્ટિ છે એટલે નથી કરતા. દીર્ઘ દ્રષ્ટિવાન જીવ તો અનંતકાળ પોતે રહેવાનો છે તો દુઃખી ન થાય ને સુખી કેમ થાય એનો વિચાર કરે છે, જરૂર વિચાર કરે છે. એટલે જયારે સત્સંગમાં આ બધી વાત થાય ત્યારે જો એ વચનોનું ગ્રહણ થાય તો જીવ એ દિશાની અંદર આગળ વધે છે, પોતાના આત્મકલ્યાણની દિશામાં આગળ વધે છે. સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષની પ્રતીતિ એટલે વિશ્વાસ આવો. વિશ્વાસ આવો એ એક બહુ મોટી વાત છે. એ આત્મકલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે. પ્રતીતિ આવીને એમના વચનોનું ગ્રહણ કરવું, અંગીકાર કરવા, એ આત્મકલ્યાણ થવામાં બહુ મોટી વાત છે. તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામેથી પછી એ વિચાર આવે કે હવે મારે એમના આશ્રયે ભક્તિપૂર્વક રહેવું છે. એને આશ્રય ભક્તિ એવું નામ આપ્યું છે. ભક્તિના અનેક પ્રકારો છે, અનેક ભાવો છે, એમાંની આ એક આશ્રય ભક્તિ પણ એક પ્રકાર છે. આપણે ભક્તિનું પ્રકરણ લખ્યું છે, એમાં બધી વાતો લીધી છે, બધા ભેદોનો વિચાર બતાવ્યો છે. એમાં આશ્રય ભક્તિ એટલે શું? કે સત્પુરુષના આશ્રય રહીને આત્મકલ્યાણ સાધી લેવું, તેમના પ્રત્યે ભક્તિવાન થઈને. એવો જે અભિપ્રાય અને એવું જે પરિણમન એને આશ્રય ભક્તિ કહે છે. તો કે આશ્રય રહેવું ઠીક, પણ એમાં ભક્તિ વચમાં શું કરવા નાખે? ચાલો અમે તમારા આશ્રય રહીને આત્મકલ્યાણ સાધીએ, પણ ભક્તિ કરવી શું જરૂરી છે એમાં? તો કે મોહ એક એવી ચીજ છે ને, એને ગાળવા માટે ભક્તિ અનિવાર્ય છે. મોહ છે એ શું છે? અન્ય પદાર્થ પ્રત્યેના આસક્તિના પરિણામ છે. અને એ પરિણામો મટાડવા એ સાધારણ વાત નથી. ત્યાગ કરવાથી એ પરિણામો મળતા નથી. કોઈ એમ કે હું આ ત્યાગ કરી દઉં એટલે મને આશક્તિ, એની આશક્તિ મટી જાય, કે એ વાતમાં કાંઈ માલ નથી. એ આશક્તિ ભક્તિથી જ મટે, બીજો એનો ઉપાય નથી. આશક્તિ છે એનું બીજું નામ શાસ્ત્રમાં સંસાર ભક્તિ કહી છે. શું કીધું છે એને? સંસાર ભક્તિ. ભક્તિ એટલે શું ખબર છે? ભજનની ક્રિયાનું નામ ભક્તિ છે, જ્ઞાનની ક્રિયાનું નામ જ્ઞપ્તિ છે, પરિણામની ક્રિયાનું નામ પરિણતિ છે. એમ ભજનની ક્રિયાનું નામ ભક્તિ છે. ભજા કરે છે આત્મા, સંસારને ભજા જ કરે છે. આમ કરીશ, પછી આમ કરું, પછી આમ કરું, પછી આમ કરવું છે, પછી આમ કરવું છે, પછી આમ કરવાનું છે, એ સંસારને ભજા જ કરે છે જીવ. એની જે પરિણતિ થાય એને સંસાર ભક્તિ કહે છે. અને એ સંસાર ભક્તિને તોડવાનો ઉપાય સૌથી પહેલા જ્ઞાની પુરુષની ભક્તિ છે, સત્પુરુષની ભક્તિ છે. અનન્ય આશ્રય ભક્તિ પછી કેવી? અનન્ય, અન્ય પણ જેમાં ન રહીએ એને અનન્ય કહે છે. ભેદ છૂટી જાય, મારા તારાનો ભેદ મટી જાય. આપણે ભાઈ અમારે વચ્ચે એવા સંબંધો છે કે ગણતરી નથી, ગણતરી કરતા નથી, અમે લેતી દેતી હિસાબ કિતાબ કરતા નથી. અમારો સંબંધ એવો છે, આત્મીયતા જેને ગણી છે, એવી આશ્રય ભક્તિમાં પણ અનન્ય પણ આવે. એટલા શબ્દો વાપરે છે કે એવી અનન્ય આશ્રય ભક્તિએ સત્પુરુષનો ઉપદેશ જીવને ચડે છે અને સત્પુરુષ પ્રત્યે વિશ્વાસ આવે છે. આશ્રય ભાવના કરવી, ત્યારે ભાવના કરવી જોઈએ કે મને ક્યારે આશ્રયમાં રહેવાનો યોગ બને. ભાવના ફળદાયી છે, ભાવના સફળ થાય છે, કાળે કરીને ભાવનાનું સફળપણું છે. આશ્રય ન મળે તો ભાવના તો થવી જ જોઈએ, ને ભાવના ન થાય તો પછી તો કોઈ ઉપાય છે, પછી કોઈ રસ્તો નથી. પછી તો જીવ સંસારમાં તણાઈ જાય, એટલે ભાવનામાં રહેવું જોઈએ, તો એ ભાવનાનું ફળ આવશે, જરૂર આવશે. અને એ વગર મોંથી છૂટવું એ કોઈ બચ્ચાના ખેલ નથી, મોંથી છૂટવું એ કોઈ સામાન્ય વાત નથી. અનંત કાળે જીવ નથી છૂટ્યો, મોહ નથી મૂકી શકતો. એને મોહ એટલે મોટામાં મોટું પોતાના આત્માને છોડીને બીજા સચેત અચેત બંને પ્રકારના પદાર્થોમાં મારાપણું થવું, એનું નામ મોહ છે. પછી મારાપણું કરીને વધારે મોહને પાકો કરે છે આધાર બુદ્ધિએ અને સુખ બુદ્ધિએ, કે આ મને સુખના કારણો છે અને એના આધારે મને હવે વાંધો નથી. એ મોહને બધા પાકા કરનારા પરિણામ છે. મારા પણ બહુ પાકું કરે, બહુ પાકું કરે છે. પરિણામે ચાર ગતિના મોટા ભાગના દુર્ગતિમાં ના ભવ મળે, મોટા ભાગે દુર્ગતિમાં. તિરિંજ ગતિ નું પેટ બહુ મોટું છે. શું સૌથી વધારે સંખ્યા તિરિંજ ગતિમાં છે જીવનની, ત્રણે કાળે? કેમ કે બાકીની ત્રણ ગતિમાંથી મોટા ભાગે તિરિંજ ગતિમાં જીવો પડે છે. સૌથી ઓછી વાર મનુષ્ય થાય, એથી વધારે વાર તિરિંજ ગતિમાં, સૌથી વધારે વાર તિરિંજ ગતિમાં, સૌથી ઓછી વાર મનુષ્ય ગતિ થાય. દેવને નારકીમાં પણ વચ્ચે વચ્ચે જી આવે છે, એમાં દેવના ભાવ વધારે કરે છે, નારકીના ભાવ ઓછા કરે છે, એવું એક ગણિત ભગવાનના કેવળ જ્ઞાનમાં આવેલું પ્રસિદ્ધ થયેલું છે. આગમની અંદર પરમાર્થ એમાંથી એ નીકળે છે કે મનુષ્ય ભાવ ભાગ્યે જ મળે છે. મનુષ્ય ભાવની અંદર પણ આત્માનું કલ્યાણ થાય એવા વચનો, એવા સંયોગો, એવો સત્સમાગમ એ બહુ દુર્લભ છે. અને એ મળ્યા પછી પણ એનું ગ્રહણ થવું એથી દુર્લભ છે, એને અંગીકાર કરવો એથી દુર્લભ છે. પણ અશક્ય નથી, શક્ય છે. જો જીવ કરવા ધારે તો. પૂજ્ય બેનશ્રીએ એક વચનામૃત બહુ સરસ લખ્યું છે કે ભાઈ, તને મનુષ્યપણું મળ્યું, જૈન કુળ મળ્યું, તને જ્ઞાની ગુરુ મળ્યા. ગુરુદેવ બિરાજતા હતા તે દિવસે, છતાં તું કામ કરતો નથી. એનું કારણ એ છે કે તું કરવા ધારતો નથી. નહીતર વાત એવી છે કે એક વખત જીવ જો નિર્ણય કરે કે આ મારે કરવું જ છે, એમ કરવા ધારે, કરીને જ છૂટકો છે, એને સુગમપણે થાય છે. પછી સુગમપણે થાય છે. અથવા મુસીબત આવે તો પણ એ મુસીબતને ગણકાર્યા વિના એ પોતાનું કામ કરી લે છે અને કરી શકે છે. પણ જીવ જે મૂળમાં ખામી છે એ છે કે કરવા ધારતો નથી. એ એમને બહુ જીવોની નાળ પકડીને વાત કરી છે કે તું કરવા ધારતો જ નથી. મૂર્તે કરવા ધાર્યું છે, કરી લે તારા નિર્ણયને તપાસ કે તે કરવા ધારે છે, નિર્ધાર કર્યો છે, પછી ક્યાંથી કામ થવાનું એમ કે છે. ઘણું કરી એકબીજા કારણોને અન્ય અન્ય આશ્રય જેવું છે. એટલે કોઈ શું છે કે સત્પુરુષના વચનો સાંભળીને એને ગ્રહણ કરવા તત્પર થાય છે, પછી પ્રતિતિના આશ્રય ભક્તિ આવે છે. કોઈ પહેલેથી વિચાર કરી લે છે કે આપણે બહુ મગજમારી કરવામાં ક્યાંક આડાવડા આવ્યા જઈએ, એના કરતાં એના આશ્રયે આ ચાલીએ, એ કે એ પ્રમાણે ચાલીએ, તો એને રસ્તો જોયો છે, આપણે ભૂલા નહીં પડીએ, તો એને સત્પુરુષના વચનોનું યથાર્થ પણ અંગીકાર થવું થાય છે. અને જેમ જેમ એ ચાલતો જાય છે તેમ તેમ એને પ્રતિતિને વિશ્વાસ વધતા જાય છે. આમે બને છે ને આમે બને છે, અન્યોને એકબીજાને આશ્રય રૂપ આ બધી વાતો છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે તો ક્યાંક કોઈનું મુખ્યપણું છે. એટલે કોઈ પહેલા ભક્તિવાન થાય છે તો કોઈ પહેલા સત્સમાગમ કરીને પછી ભક્તિવાન થાય છે. તથાપિ એમ તો અનુભવમાં આવે છે, પછી ટોટલ મારે તો પણ એમ અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સત્પુરુષની આશરી ભક્તિ અહંભાવાદી છેદવા માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. એમાં શું કીધું, જ્યાં સુધી જીવને જ્ઞાન દશાની પ્રાપ્તિ ન થાય, જ્ઞાન દશા થાય એટલે સમ્યક દ્રષ્ટિ થયો, સમ્યક દ્રષ્ટિ થયો તે દ્રવ દ્રષ્ટિ થયો, જે દ્રવ દ્રષ્ટિ થાય એને પરિણામનો અહંકાર ને અભિમાન નથી થતો, કેમ કે એનો અહંભાવ દ્રવ્યમાં ચાલ્યો ગયો, એની શ્રદ્ધાએ પર્યાયનું ક્ષેત્ર છોડી દીધું, દ્રવ્યમાં જ અહંપણું કર્યું એટલે એને અહંભાવ ન થાય, કોઈ પર્યાયમાં ન થાય. પણ મુમુક્ષુને શું, તો કે ખરેખરો મુમુક્ષુ હોય તેને. ખરેખરો મુમુક્ષુ એનો અર્થ શું, કે ખરેખર જેને આત્મકલ્યાણ કરી લેવું હોય, આ સંસારના બધા દુઃખોથી ખરેખર જેને મુક્ત થવાની ઈચ્છા અથવા ભાવના થઈ હોય સાચી, તે ખરેખરો મુમુક્ષુ. એને સત્પુરુષની આશ્રય ભક્તિ, એ જો સત્પુરુષની આશ્રય ભક્તિમાં આવે તો અહંભાવાદી છેદવા માટે એને બહુ મોટું સાધન મળી ગયું. કેમ કે જોવે છે કે હું ક્યાં ને આ ક્યાં, પોતાની અલ્પતા એને દેખાઈ આવે છે. શું થાય છે, નહીતર ત્યાગ કરે તો ત્યાગનું માન ચડે અને જ્ઞાન કરે એટલે જ્ઞાનનું માન ચડે. કરવાનું બેમાંથી એક, કાં શાસ્ત્રો વાંચીને જ્ઞાન કરશે તો એનું એનું માન ચડશે, મને ખબર પડે છે, હું જાણું છું, અને ત્યાગ કરશે તો એનું માન થશે, મેં આટલું છોડ્યું, મેં આટલું છોડ્યું, મેં આટલું છોડ્યું. અરે ભક્તિ કરશે તો ભક્તિ નું અભિમાન ચડે, એનું શું કરવું? અને માન છોડવા માટે મારે નમ્રતા ધારણ કરવી, અને હું નમ્રતા પૂર્વક જ પ્રવર્તન કરીશ. અને જો હવે હું બરાબર નમ્રતા રાખી શકું છું, એનું માન ચડ્યું પાછું, એનું શું કરશો? એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર ની અંદર, કેમ કે આ મુમુક્ષુ છે ને, પર્યાય બુદ્ધિવાન છે. જ્યાં સુધી દ્રવ દ્રષ્ટિ નથી પ્રગતી, ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ હોવાથી પર્યાયનો અહંભાવ નિવારવો એ બહુ દુર્ગમ વાત છે, બહુ કઠણ વાત છે. મારા જેવી કોઈની ભક્તિ નથી, જાય ને નજર બીજા ઉપર, બધા કરતા મારી ભક્તિ જુઓ. ખુબ સેવા કરે, લ્યો ખુબ સેવા કરે, ખુબ ભક્તિ કરે, ખુબ સમર્પણ કરે, કરે બધું, પણ અંદર પછી એનો અહંભાવ પોસાતો હોય. એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર ની અંદર એમણે એક બહુ સરસ વાત લખી છે, આ જ વાત લખી છે. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, પોતાની મેળે માન ને મારવા જાય ને નહી મળે. જાતા સદગુરુ ચરણ માં અલ્પ પ્રયાસે જાય, બહુ જ અલ્પ પ્રયાસે સાંભળી જાય. કેમ કે એને પોતા કરતા વિશેષ આગળ વધેલા ગુણવાન પુરુષ પ્રત્યે બહુમાન આવે ત્યારે પોતાની અલ્પતા ભાસે, અલ્પતા ભાસે એટલે એનું માન ન ચડે. મારે ઘણું બાકી છે, હજી મારે ઘણું બાકી છે. અને એ પૂર્ણ શુદ્ધિનું ધ્યેય બાંધે ત્યારે એને એમ લાગે કે પૂર્ણ શુદ્ધિ આગળ આ બધું બહુ બાકી છે, હજી ઘણું બાકી છે, હજી ઘણું બાકી છે, હજી તો ઘણું બાકી છે. તો અહંભાવ ન ચડે. આ બે એના અવલંબન છે, એક ધ્યેયનું અવલંબન અને એક સત્પુરુષનું અવલંબન, ગુરુનું અવલંબન. આ બે માન છૂટવા માટે સીધા સાધન છે, અને આ સિવાય માન છોડવું એ બની શકે એવી ચીજ નથી. એટલે ખરો મુમુક્ષુ હોય તેને સત્પુરુષની આશ્રય ભક્તિ અહંભાવાદી છેદવાને માટે, અને અલ્પકાળમાં વિચાર દશા પરિણામ પામવાને માટે, એટલે જે વિચાર આવે આત્મકલ્યાણનો એનું રિઝલ્ટ આવે, પરિણામ પામે એટલે એનું ફળ આવે, એ માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. કેમ કે આશ્રય ભક્તિ મોહને ગાળે છે, સંસાર ભક્તિને ગાળે છે. અરે જ્ઞાનીઓ ને મુનિઓ પણ પોતાના ગુરુની ભક્તિ કરે છે. ભગવાનજીએ એક પત્રમાં લખ્યું છે, પોતે સત્સંગ માટે સોનગઢ આવી નહોતા શકતા, સંયોગો બહુ પ્રતિકૂળ હતા, અને વ્યવસાયમાં કુટુંબનું ભરણ પોષણ કરવા માટે પણ બહુ મહેનતે સમય આપીને, શ્રમ અને સમય આપીને પરિસ્થિતિ એવી જરાક સાંકડી હતી, અને કલકત્તાથી ખર્ચો કરીને સોનગઢ આવવો એ બરાબર કોઈ રીતે મેળ ખાતો નહોતો. તો એ શું ક્યારે લગતા કે આ તો મારી સંસાર ભક્તિ છે, હું કેમ અહીં બેઠો છું? આવી પરિસ્થિતિમાં એ શું લખે છે કે મારી હે ગુરુ, આપના પ્રત્યે અત્યંત ભક્તિ થઈ જ મારી સંસાર ભક્તિ છૂટશે, અને ત્યારે જ મને આપનો સત્સંગ મળશે. મારી ભક્તિ ની કચાશ છે. નાની થઈ ને એમ જોતા હતા, ચારિત્રમોને ટાળવા માટે પણ એને એની ગુરુ ભક્તિ છે એનું અવલંબન લેતા હતા. નહીતર બહુ જ નિશ્ચય પ્રધાનતાના પરિણામ વાળા નાની પુરુષ હતા. એક રાતમાં કામ કર્યું અને ત્યાર પછી પણ એને કઈ દશા બનાવી શકાય? એકલા હાથે પુરુષાર્થ કરીને એટલી મજબૂત દશા બનાવી છે એ પણ ભક્તિ માટે કઈ લખે છે. હે ગુરુ, આપને અત્યંત ભક્તિ વિના મારી સંસાર ભક્તિ તૂટશે ને મને આપનો સત્સંગ પ્રાપ્ત થશે ને, એવું લખે છે ગુરુ. નહીતર એ તો એકલા હાથે કામ કરવા વાળા અને ખૂબ નિશ્ચય પ્રધાનતા વાળા. પ્રતિકૂળ છે કે ત્યાંની ધૂળ માટે પણ તડપવું પડે છે. બિરાજે છે એની વાત કેટલી, એને મહત્વ છે કે એની ધૂળ ની કિંમત આવે છે, કેટલી કિંમત આવે એને ગુરુજી. એટલે એમનું અધ્યાત્મ બહુ જોરદાર હતું, એમનો દ્રષ્ટિનો પાવર પણ ફાટ ફાટ હતો. ભક્તિ એવી જ હતી પાછી, ભક્તિ પણ એવી જ હતી. એ મોહને ગાળવા માટે, દર્શન મોહને ગાળવા માટે અને ચારિત્ર મોહને ગાળવા માટે, બંને પ્રકારના મોહને ગાળવા માટે બહુ મોટું સાધન છે એવી વાત છે. અને એ ભક્તિનો રહસ્ય છે. એવી ભક્તિ જેને પ્રાપ્ત થઈ એને રહસ્ય ભક્તિની પ્રાપ્તિ ગણવામાં આવી છે. એ ભક્તિનું રહસ્ય છે કે મોહને ગાળી નાખે છે. બાકી મોહ છે એ માતેલા હાંડ જેવો છે, ભલભલાન પછાડે એવું એવી ચીજ છે. ભક્તિ પાસે એ ગળી જાય, અશક્ત થઈ જાય એવું બળવાન વસ્તુ છે. ભક્તિ એટલી બળવાન વસ્તુ. પછી કઈ નહીં, સેફ સાઈડ થઈ ગયો, સેફ ગાર્ડ થઈ ગયો. એ તો છે, છત્ર છાયામાં આવી ગયા એને શું ચિંતા રહે. મારી ભૂલ થશે તો મને તરત જ કહેશે આની કોઈ પગલું ન ભર, આની કોઈ પગલું ભર, આની કોઈ પગ કેમ માંડ્યો, આની કોઈ પગ માં આમ હાલ, આમ નહીં આમ હાલ, એમ કહેશે. સંભવ નહીં, થાય તો બચી જાય, બચાવી જાય. કેવું છે હવે પછીના પેરેગ્રાફના વચનો છે એ તૃષ્ણાને કેવી રીતે મારવી. મેં બહુ સરસ વાત કરી છે આ પત્ર ને આ પેરેગ્રાફમાં, ત્યાં થોડો આપણે વિસ્તારથી લઈશું. બહુ સારી વાત છે. હવે પછી